એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક ખૂબ જ રસપ્રદ અને ઊંડા ખ્યાલ પર વાત કરવાના છીએ, ધ્વનિ.
હા, ધ્વનિ.
આપણી પાસે જયંત કોઠારી અને નતુભાઈ રાજપરા જેવા વિદ્વાનોના કાર્યમાંથી તારવેલી સમજ છે, જે આપણને મદદ કરશે આ ધ્વનિનો અર્થ અને એનું મહત્વ સમજવામાં.
બરાબર.
આપણો આશય એ જાણવાનો છે કે કવિતામાં જે દેખીતા શબ્દો છે એનાથી આગળ, એની પાછળ જે છુપાયેલો ગહન સૂચિત અર્થ છે, જેને ધ્વનિ કહે છે, એ ખરેખર શું છે અને શા માટે આટલો બધો મહત્વનો ગણાય છે. તો ચાલો આ ગહન વિષયની સફર શરૂ કરીએ. તો શરૂઆત કરીએ એના મૂળથી. સ્ત્રોતો એવું કહે છે કે ધ્વનિનો સંબંધ છે મુખ્યત્વે વ્યંગ્યાર્થ સાથે, એટલે કે સૂચિત અર્થ, અને બીજું વ્યંજના વ્યાપાર સાથે, મતલબ કે સૂચન કરવાની પ્રક્રિયા. પણ આ વિચાર આવ્યો ક્યાંથી, એનું મૂળ ક્યાં છે?
હા, આ સારો પ્રશ્ન છે. જો સ્ત્રોત આપણને જણાવે છે કે કાવ્યશાસ્ત્રના જે આચાર્યો છે, આપણે એમને આલંકારિકો કહીએ, એમને આ ધ્વનિની કલ્પના મળી વૈયાકરણો પાસેથી.
વૈયાકરણો એટલે વ્યાકરણના નિષ્ણાતો.
હા, વ્યાકરણના પંડિતો. એમનો એક સિદ્ધાંત છે સ્ફોટવાદ. હવે એ થોડો ગહન વિષય છે, પણ સાદી રીતે કહીએ તો તેઓ માનતા હતા કે અર્થ, જેને એ લોકો સ્ફોટ કહે છે, એ શબ્દ કરતા પહેલા આવે, વધુ મૂળભૂત છે.
ઓ, એટલે જાણે અર્થ એક અંદરની સ્ફૂરણા છે અને શબ્દ તો ખાલી.
બરાબર. શબ્દ તો એ સ્ફૂરણાને, પેલા સ્ફોટને પ્રગટ કરનારું એક બાહ્ય સાધન, ગૌણ.
અચ્છા.
અને જે શબ્દ કે અવાજ આ સ્ફોટને વ્યક્ત કરે છે તેને જ વૈયાકરણો ધ્વનિ કહેતા. હવે આલંકારિકોએ શું કર્યું, એમણે આ જ ધ્વનિ શબ્દ ઉછીનો લીધો,
લઈ લીધો.
હા, અને એને કાવ્યના સંદર્ભમાં વાપર્યો, ખાસ કરીને સૂચિત અર્થ માટે.
વાહ. એટલે વ્યાકરણનો એક ટેકનિકલ શબ્દ, જેનો અર્થ મૂળ કંઈક જુદો હતો, એને કવિતાના આસ્વાદન અને વિશ્લેષણ માટે અપનાવી લીધો. આ તો ખરેખર રસપ્રદ મુસાફરી કહેવાય શબ્દની.
ચોક્કસ.
સ્ત્રોતોમાં એવું પણ છે કે આલંકારિકોએ આ ધ્વનિ શબ્દનો ઉપયોગ પછી એક રીતે નહીં પણ 5 અલગ અલગ અર્થોમાં કર્યો.
આ તો થોડું ગૂંચવાળા જેવું લાગે. એ 5 અર્થ કયા છે અને શું એ બધા સરખા મહત્વને ગણાય?
હા, એ સાચું છે કે ધ્વનિ શબ્દનો ઉપયોગ ઘણા સ્તરે થયો. શરૂઆતમાં કદાચ થોડી ગૂંચવણ લાગે, પણ એ સમજવું જરૂરી છે કે આ બધા અર્થો એકબીજા સાથે જોડાયેલા છે, ખબર છે?
હા.
સ્ત્રોત મુજબ 5 મુખ્ય અર્થ આ રીતે ગણાવ્યા છે. પહેલો, વાચક શબ્દ, એટલે કે જે શબ્દ પોતે સૂચન કરે છે એ શબ્દને પણ ધ્વનિ કહી દીધો.
અચ્છા, શબ્દ પોતે જ ધ્વનિ.
હા. બીજો, વાચ્યાર્થ, એટલે શબ્દનો જે સીધો દેખીતો અર્થ છે. જો એ કોઈ ગૂઢ અર્થ સૂચવતો હોય તો એ સીધા અર્થને પણ ધ્વનિ કહ્યો.
ઓકે.
ત્રીજો, વ્યંગ્યાર્થ, આ કદાચ સૌથી મહત્વનો, જે ગૂઢ સૂચિત અર્થ વ્યક્ત થાય છે એ અર્થ પોતે, એને ધ્વનિ કહેવાય.
હા, આ મુખ્ય લાગ્યો.
ચોથો, વ્યંજના વ્યાપાર, એટલે કે શબ્દ અને એના સીધા અર્થમાંથી સૂચિત અર્થ સુધી પહોંચવાની આખી જે પ્રક્રિયા છે, જે સૂચન શક્તિ છે, એને પણ ધ્વનિ કીધી, એટલે કે સૂચન કરવાની રીત.
બરાબર.
અને પાંચમો, ધ્વનિ કાવ્ય, એટલે કે એવું કાવ્ય જેમાં પેલો સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ એ જ મુખ્ય હોય, પ્રધાન હોય, એ આખા કાવ્યને જ ધ્વનિ અથવા ધ્વનિ કાવ્ય તરીકે ઓળખવામાં આવ્યું.
ઓ, આખા કાવ્યને જ.
હવે તમે પૂછ્યું કે શું બધા અર્થ સરખા મહત્વના છે, તો સ્ત્રોતો કહે છે કે વ્યવહારમાં, ખાસ કરીને કાવ્યની ચર્ચામાં, છેલ્લા 3 અર્થો,
વ્યંગ્યાર્થ, વ્યંજના વ્યાપાર અને ધ્વનિ કાવ્ય.
હા, બરાબર. વ્યંગ્યાર્થ એટલે કે સૂચિત અર્થ, વ્યંજના વ્યાપાર એટલે સૂચનની પ્રક્રિયા, અને ધ્વનિ કાવ્ય એટલે એવું કાવ્ય જેમાં સૂચિત અર્થ મુખ્ય હોય. આ 3 અર્થોમાં જ ધ્વનિ શબ્દોનો પ્રયોગ વધુ પ્રચલિત રહ્યો છે, વધુ કેન્દ્રીય રહ્યો છે.
સમજાઈ ગયું. એટલે ફોકસ સૂચિત અર્થ અને એની પ્રક્રિયા પર વધુ છે. પણ અહીં એક સવાલ ઊભો થાય છે, શું કોઈ પણ પ્રકારનો સૂચિત અર્થ હોય એટલે એ કાવ્યાત્મક ધ્વનિ બની જાય? પેલું ઉદાહરણ સ્ત્રોતમાં હતું ને, ગંગાયામ ઘોષ.
હા, ગંગામાં ઘોષ, જેનો સીધો અર્થ તો થાય ગંગા નદીમાં માછીમારોનો વસવાટ. હવે નદીની વહેતી ધારામાં તો કોઈ રહી ન શકે, એટલે તરત સમજાય કે અહીં કહેવાનો મતલબ છે ગંગાના કિનારે માછીમારોનો વસવાટ.
બરાબર. લક્ષ્યાર્થ છે.
હા, સૂચિત અર્થ તો છે જ, પણ સ્ત્રોત કહે છે કે આ વાક્ય કાવ્ય નથી. તો પછી કાવ્યમાં જે ધ્વનિ હોય છે એમાં એવું તે શું ખાસ હોય છે? શું જુદું પાડે છે એને સામાન્ય સૂજનથી?
તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તો ધ્વનિ સિદ્ધાંતનું હાર્દ છે. દરેક સૂચિત અર્થ, દરેક વ્યંગ્યાર્થ કાવ્યાત્મક નથી હોતો. ગંગાના કિનારે વસવાટ એ એક તાર્કિક સૂચન છે, એક માહિતી છે. એમાં કાવ્ય જેવી ચમત્કૃતિ ક્યાં છે?
બરાબર.
કાવ્યમાં રહેલો વ્યંગ્યાર્થ વિશિષ્ટ હોવો જોઈએ. સ્ત્રોતો અનુસાર કાવ્યાત્મક ધ્વનિ બનવા માટે વ્યંગ્યાર્થમાં મુખ્યત્વે ત્રણ ગુણો હોવા જોઈએ.
પહેલું,
એ ચમત્કારી હોવો જોઈએ, એટલે કે એ સૂચિત અર્થમાં કંઈક અનોખી સુંદરતા, ઊંડાણ, આશ્ચર્ય, નવીનતા એવો ભાવ હોય જે વાચકના ચિત્તને સ્પર્શે. ખાલી તર્કથી સૂચવાતું હોય એટલું પૂરતું નથી.
ચમત્કારી. બીજું,
એ સહૃદયોના આસ્વાદનો વિષય બની શકે તેવો હોવો જોઈએ. સહૃદય એટલે કોણ? તો કે કાવ્યના મર્મને સમજનાર, સંવેદનશીલ ભાવક,
રસિક વાચક.
હા, રસિક વાચક. એ સૂચિત અર્થ એવા ભાવકોને આનંદ આપે, રસની અનુભૂતિ કરાવે, કોઈ ખાસ ભાવ જગાવે એવો હોવો જોઈએ.
અને ત્રીજું શું હતું?
અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ કાવ્યમાં પ્રધાનભૂત હોવો જોઈએ. પ્રધાનભૂત એટલે મુખ્ય, મતલબ કે સૂચિત અર્થ કાવ્યમાં ગૌણ ના હોવો જોઈએ, એ જ મુખ્ય હોવો જોઈએ. શબ્દોનો જે સીધો વાચ્ય અર્થ છે એ પાછળ રહી જાય અને સૂચિત અર્થ જ કાવ્યના કેન્દ્રમાં આવી જાય.
ઓ, ચમત્કારી, સહૃદયો દ્વારા આસ્વાદ્ય અને પ્રધાનભૂત, આ ત્રણ ગુણો. આનાથી સામાન્ય સૂચન અને કાવ્યાત્મક ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. અને અહીંયા જ મને લાગે છે વાત વધુ ઊંધી બને છે, કારણ કે સ્ત્રોત કહે છે કે આનંદવર્ધન અને અભિનવગુપ્ત જેવા જે મોટા આચાર્યો થયા,
હા દિગ્ગજો,
એમણે આ પ્રધાનતા ઉપર ખૂબ ભાર મૂક્યો અને ધ્વનિ શબ્દોનો પ્રયોગ પણ એક ચોક્કસ વધુ શુદ્ધ અર્થમાં કર્યો.
શું કહ્યું એમણે?
એમના મતે ધ્વનિ એટલે શું?
હા, આનંદવર્ધન જેમણે પેલો પ્રખ્યાત ગ્રંથ લખ્યો ધ્વન્યાલોક,
હા ધ્વન્યાલોક,
અને એમના મહાન ટીકાકાર અભિનવગુપ્ત, આ બંને આચાર્યો ધ્વનિ સિદ્ધાંતના મુખ્ય સ્થાપક ગણાય છે. એમણે જોયું કે ધ્વનિ શબ્દ લોકો અલગ અલગ રીતે વાપરે છે, એટલે એમણે એને વધુ સ્પષ્ટ અને કેન્દ્રિત કર્યો. તેઓ કોઈપણ સામાન્ય સૂચિત અર્થ કે સામાન્ય સૂચન પ્રક્રિયાને ધ્વનિ કહેવા તૈયાર નહોતા.
ના પાડી દીધી.
હા, એમના મતે ધ્વનિ ત્યારે જ કહેવાય જ્યારે વ્યંગ્યાર્થ એટલે કે સૂચિત અર્થ અથવા તો વ્યંજના વ્યાપાર એટલે કે સૂચનની પ્રક્રિયા કાવ્યમાં પ્રધાનભૂત હોય, મુખ્ય હોય, સર્વોપરી હોય.
ફક્ત મુખ્ય હોય ત્યારે જ.
બરાબર. તેથી એમના સિદ્ધાંત મુજબ ધ્વનિના મુખ્ય અર્થો આ રીતે સમજવા જોઈએ. પહેલો, પ્રધાન વ્યંગ્યાર્થ, એટલે કે કાવ્યમાં જે સૂચિત અર્થ મુખ્યત્વે સ્ફુરે અને વાચ્યાર્થને ગૌણ બનાવી દે તે. બીજો, પ્રધાન વ્યંજના વ્યાપાર, એટલે કે એ સૂચન પ્રક્રિયા જે આ મુખ્ય વ્યંગ્યાર્થને પ્રગટ કરે છે.
ઓકે.
અને ત્રીજો, ધ્વનિ કાવ્ય, એટલે કે એવું કાવ્ય જેમાં આવો મુખ્ય વ્યંગ્યાર્થ અને તેને પ્રગટ કરતો વ્યંજના વ્યાપાર કેન્દ્રમાં હોય, અને આવા કાવ્યને જ તેઓ ઉત્તમ કાવ્ય કહે છે.
ઉત્તમ કાવ્ય.
હા, એટલે આ વ્યાખ્યા ખાલી ધ્વનિ શું છે એ નથી સમજાવતી, પણ એનાથી આગળ જઈને કયું કાવ્ય શ્રેષ્ઠ છે એ નક્કી કરવા માટેનો એક માપદંડ પણ આપે છે.
અચ્છા, કાવ્યના મૂલ્યાંકન માટેનું સાધન.
બરાબર. કયું કાવ્ય ઉત્તમ? તો કે જેમાં શબ્દોના સીધા અર્થ કરતાં એમાંથી જે સૂચિત થાય છે અર્થ વધુ ચમત્કૃતિવાળો, વધુ ભાવવાહી અને મુખ્ય હોય, એ ઉત્તમ કાવ્ય. એટલે ધ્વનિ સિદ્ધાંત માત્ર વર્ણન નથી કરતો, મૂલ્યાંકન પણ કરે છે.
સમજાઈ ગયું. એટલે આનંદવર્ધન અને અભિનવગુપ્ત માટે તો ધ્વનિ એક રીતે ઉત્તમ કાવ્યનું બીજું નામ જ થઈ ગયું એમ કહી શકાય?
હા,
જ્યાં સૂચિત અર્થની જ બોલબાલા હોય.
હા, કહી શકાય.
તો આટલી બધી વિગતવાર ચર્ચા થઈ, જો આપણે આ બધા મુદ્દાઓને આમ ટૂંકમાં તારવવા હોય તો ધ્વનિ વિશેના મુખ્ય તારણો શું કહેવાય અને આ ખ્યાલને સમજવો આજના વાચક માટે શા માટે ઉપયોગી છે?
ચોક્કસ. ચાલો એને વ્યવસ્થિત રીતે જોઈએ. મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે. પહેલું, મૂળભૂત ખ્યાલ. ધ્વનિ ભારતીય કાવ્યશાસ્ત્રનો એકદમ પાયાનો અને મૌલિક સિદ્ધાંત છે. એ આપણને શીખવે છે કે કવિતાની સાચી મજા, સાચો આત્મા ઘણીવાર શબ્દોના ઉપરના અર્થમાં નહીં, પણ એની પાછળ જે સૂચવાય છે, જે ગર્ભિત અર્થ છે, એમાં રહેલો હોય છે.
શબ્દોની પેલે પાર.
બરાબર. બીજું, બહુ અર્થકતા. ધ્વનિ શબ્દ પોતે ઘણા અર્થો ધરાવે છે. સૂચક શબ્દ, સૂચક અર્થ, સૂચિત અર્થ, સૂચનની પ્રક્રિયા, કે પછી એવું કાવ્ય જેમાં સૂચન મુખ્ય હોય, આ બધા માટે વપરાયો છે. પણ કેન્દ્રમાં શું છે? સૂચિત અર્થ અને એની પ્રક્રિયા. અને ત્રીજું, કાવ્યાત્મકતાની કસોટી. કાવ્યમાં ખાલી સૂચિત અર્થ હોય એટલું પૂરતું નથી. એ ધ્વનિ ત્યારે જ બને જ્યારે એ મુખ્ય હોય, એટલે કે પ્રધાનભૂત હોય, ચમત્કૃતિજનક હોય અને સંવેદનશીલ વાચકો એટલે કે સહૃદયો એને માણી શકે, એવો આસ્વાદ કરી શકે તેવો હોય.
અને આનંદવર્ધન અને અભિનવ ગુપ્તે આ પ્રધાનતા પર ખાસ ભાર મૂક્યો.
હા, એના આધારે જ એમને ઉત્તમ કાવ્યની વ્યાખ્યા આપી.
અને આ બધું સમજવું ઉપયોગી કેમ છે?
હા, ઉપયોગીતાની વાત. જુઓ, ધ્વનિના ખ્યાલને સમજવાથી શું થાય? સાહિત્યના ભાવક તરીકે આપણી દ્રષ્ટિ વધુ ઊંડી બને છે. આપણે કવિતાની સપાટી પર જે શબ્દો છે એનાથી આગળ જઈ શકીએ છીએ,
એની નીચે ઉતરી શકીએ.
બરાબર. એની નીચે છુપાયેલા અર્થના જે સ્તરો છે, એની જે સૂક્ષ્મતા છે, એના ભાવ વિશ્વો છે, એને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. આનાથી કવિતાનો આસ્વાદ કેવો બને? વધુ સમૃદ્ધ બને, વધુ સંતોષકારક બને.
સાચી વાત છે.
આપણે ખાલી શું કહ્યું છે એ નહીં, પણ શું સૂચવ્યું છે અને કેવી રીતે સૂચવ્યું છે એ પણ સમજતા થઈએ છીએ.
બરાબર. એટલે ધ્વનિની સમજ આપણને કવિતાના સાચા સૌંદર્ય સુધી, એના ઊંડાણ સુધી લઈ જાય છે. શબ્દોની પેલે પાર જોવાની દ્રષ્ટિ આપે છે. આ બધી ચર્ચા ખરેખર ખૂબ વિચાર પ્રેરક રહી. આપણે જોયું કે ધ્વનિ કેવી રીતે કવિતાને અર્થની કેટલી બધી છાયાઓથી ભરી દે છે. આના પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે.
કોને?
શું આ ધ્વનિનો ખ્યાલ, આ સૂચિત અર્થનું જે મહત્વ છે, એ ફક્ત સાહિત્ય કે કવિતા પૂરતું જ સીમિત છે, કે પછી આપણે એને જીવનના અને સંચારના બીજા ક્ષેત્રોમાં પણ જોઈ શકીએ છીએ?
રસપ્રદ વિચાર છે.
જેમ કે કોઈ ચિત્ર હોય, એમાં રંગો અને આકારો કંઈક કહેતા હોય જે શબ્દોમાં ન હોય. કોઈ સંગીતની ધૂન હોય જે લાગણી જગાવે પણ શબ્દો ન હોય. સિનેમામાં દ્રશ્યો અને સંવાદોની વચ્ચે કંઈક બીજું જ કહેવાતું હોય.
હા, સબટેક્સ્ટ જેને કહીએ.
હા, સબટેક્સ્ટ. એટલું જ નહીં, આપણી રોજબરોજની વાતચીતમાં પણ. કેટલીય વાર આપણે જે બોલીએ છીએ એના કરતાં આપણું મૌન, આપણા ઈશારા કે આપણી કહેવાની રીત, એના દ્વારા જે સૂચવાય છે એ વધુ વજનદાર નથી હોતું?
ચોક્કસ હોય છે.
તો શું એ બધી જગ્યાએ પણ ધ્વનિ જેવી કોઈ શક્તિ કામ નથી કરતી, જ્યાં કહેવાયેલા કરતાં ન કહેવાયેલું વધુ મહત્વનું હોય? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચાર કરી શકીએ, ખરું ને?
ખંડિત વાયો, વિચારવા જેવો મુદ્દો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.